1916ની પ્રાર્થના જોઈ રહ્યા હતા, અધૂરી હતી આપણી, ખૂબ જ મહત્વની છે. એ પ્રાર્થનામાં માતાજી પોતાની આંતરિક સ્થિતિ કહી રહ્યા છે. એના પહેલાંની પ્રાર્થનામાં ગઈ વખતે આપણે જોયું કે માતાજીએ કહ્યું કે પ્રભુ, તે મને જે વાત કરી તે કોઈને કહેવાની તે વાત ના પાડી દીધી છે, એટલે હું એ બાબતમાં કંઈ લખવા માગતી નથી. આખી પ્રાર્થના 3 લીટીમાં જ છે. અત્યારના ધ્યાનની બાબતમાં એક પ્રશ્નના ઉત્તરમાં તે મને કહ્યું કે આપણે જે ખાનગી વાત થઈ છે તે તારા સ્થૂળ કાને પણ સાંભળવી ન જોઈએ. માતાજીને આદેશ હોવાથી માતાજીએ કોઈ વસ્તુ જાહેર કરેલ નથી કે એ પ્રાર્થનામાં ખરેખર પ્રભુએ શું આદેશ આપેલો. પણ એક છે કે આ જે પ્રાર્થના છે 14 ડિસેમ્બરની, જેમાં માતાજી કહે છે કે તે જાહેર કરવાની ના પાડી છે, 20 ડિસેમ્બરે જે પ્રાર્થના છે બહુ મોટી છે, એમાં એનો થોડોક અછડતો ઉલ્લેખ આવે છે એવું મને લાગે છે. એટલે સીધો સંદર્ભ શબ્દોથી આપણે પકડી શકતા નથી, પણ એવું લાગે છે કે એમાં છે. મૂળ તો એ આ પાછળની બધી પ્રાર્થના જોશું તો એમાં તમને એક દેખાશે કે પ્રભુ વારંવાર માતાજીને કહે છે કે તું હવે તારા કાર્ય તરફ વળી જા, તારો શાંતિથી ધ્યાન કરવાનું, એકાંતમાં ધ્યાન કરવાનું, આંતરિક આનંદમાં રહેવાનો એ સમય પૂરો થઈ ગયો છે. હવે તારે હવે સંઘર્ષમાં ઉતરવું જોઈએ, પ્રત્યક્ષ યુદ્ધમાં પ્રવેશવાનું છે અને લોકોની જિંદગી તારે બનાવવાની છે, એને દિવ્ય રૂપાંતર કરવાનું છે, એ કાર્ય માટે લાગી જવાનું છે. એટલે આશ્રમના કાર્ય માટે લાગી જવાનું છે, એ ભૂમિકાથી વાત ચાલી રહી છે. એક બાજુ આ ઘટના છે, આ 1920ની વાત છે, એટલે 1916ની વાત છે. અને તમને ખબર છે કે 1916 પછી ધીમે ધીમે 1920માં શ્રી અરવિંદો રિટાયર થઈ ગયા, આશ્રમમાંથી તદ્દન રિટાયર થઈ ગયેલા. અને પછી 1924માં એમને અધિમનસના અવતરણનો અનુભવ આવ્યો. આ જે ઘટનાઓ છે એ દર્શાવે છે કે કોઈ મહાન કદમ, કોઈ મોટું પગલું લેવાની જાણે તૈયારી ચાલતી હોય ને એ રીતનો ભાવ છે માતાજીનો. અને આમાં આશ્ચર્ય છે કે આ પ્રાર્થનામાં માતાજી એ પગલું ભરવું કે નહીં એ બાબત હજી વિચાર કરતા હતા એ વખતે એમની સામે ગૌતમ બુદ્ધ પ્રકટ થયેલા. અને એમણે આદેશ આપેલો છે કે પ્રભુની આજ્ઞા છે, પ્રભુનો આદેશ છે, તને અંતકરણમાં સ્પૂર્ણ પણ થાય છે, તો શા માટે તું હવે કાર્ય નથી શરૂ કરતી? આ પ્રકારે બહુ સરસ પ્રાર્થના છે. આપણે જોઈએ શું પ્રાર્થના છે. પહેલા મહાવીર વિશ્વયુદ્ધનો પ્રસંગ છે આ બધો, બેકગ્રાઉન્ડમાં એ છે બધું. 1916 એટલે 1914થી વિશ્વ મહાયુદ્ધ શરૂ થયેલું, એ વખતની પાર્શ્વભૂમિમાં બધી વાત ચાલી રહી છે. દિવસો પસાર થઈ ગયા છે, દેખાવમાં તોફાન અને મુશ્કેલીઓથી ભરેલા, બધી તરફ મુશ્કેલીઓ જ છે એકદમ. એ વખતે ધાર્મિક લોકો જે હતા અથવા જે આધ્યાત્મિક લોકો હતા એમને શંકા હતી કે આ પ્રભુ હતા એમને શું કરી રહ્યા છો, સર્વ વિનાશ સર્જાઈ રહ્યો છે. એમ આજે પદ્ધતિ છે કે જાપાનમાં જે જોયું છે આપણે, કે આપણને આંતરિક રીતે ધક્કો લાગે છે કે અરે પ્રભુ કલ્પના કરો કે આ લોકોને શું યાતના ભોગવતા હશે. મન ઘણું અપસેટ થઈ જવું જોઈએ વિચાર માત્રથી કે જાપાનના લોકો જે આખી કુટુંબોના કુટુંબો ગાયબ થઈ ગયા છે, જ્યાં બચારાના જે કંઈ બચ્યા હશે કેટલા ઓલા હશે કે જિંદગીભર કમાવેલું બધું જ ભાઈ ગયું છે, પાછું રસ્તા પર આવી ગયા છે, ત્યાંથી પાછી જિંદગી શરૂ કરવાની છે. એમાં પાછો વધારામાં પડ્યા પર પાટું એ પ્રમાણે ગઈકાલે આ લીકેજ થયા બધા રિએક્ટરના. આજ તકલીફમાંથી એક વખત જાપાન ઉઘરી ગયું છે બીજા વિશ્વયુદ્ધ વખતે. અને કેટલાય વર્ષો સુધી એ જાપાનમાં અપંગ બાળકો જન્મતા રહ્યા, આંધળા જન્મતા રહ્યા, મંદબુદ્ધિના જન્મતા રહ્યા. લોકો કેટલા દુઃખી થયા છે તમે કલ્પના કરો આ બધા આ ઘટનાઓ પછી. હવે એ જ પરિવાર આવી રહ્યું છે ત્યારે આપણને વિચારો કે પ્રભુ આ શું છે. ખરેખર એવું લાગે છે કે કાળરૂપ પ્રભુ ક્રુદ્ધ થઈ ગયો છે, હવે સર્વવિનાશ વેરવા તૈયાર થઈ ગયો છે, એવું આપણને ખરેખર અંદરથી લાગવા લાગે છે. એક છે કે અંદરથી શ્રદ્ધા છે કે જે કંઈ હશે આમાંથી સારું નીકળશે, આજે નહીં તો આવતીકાલે. અને આમાંથી બધો ડોળાયેલો કચરો બહાર નીકળવાનો છે. આપણે ત્યાં પુરાણમાં કથા છે કે દેવો અને દાનવોએ મળીને જ્યારે સમુદ્ર મંથન કર્યું તેમાં હલાહલ વિષ નીકળ્યું. હલાહલ વિષ નીકળ્યું, હલાહલ શબ્દ વાપરે છે લોકો. આ શું છે? આપણે જે માનવી સ્વરૂપ છે એમાં અમુક ભાગ આપણે ખેડેલો છે, અમુક ભાગ આપણે વિકસાવેલો છે. માનવ તરીકે આપણે કંઈ સંપૂર્ણ અવિકસિત નથી, અધવચ્ચે છીએ. એ હલ ભાગ છે. હલ એટલે વિકસાવેલો, ખેડેલો. અને અહલ એટલે જે વિકસાવેલો નથી, પડતર છે એવો ભાગ. આ એવો તબક્કો આવે છે કે માનવને ખબર પડે છે કે અરે અરે, મારામાં ક્ષમતાઓ ઘણી છે પણ મેં અર્ધ વિકસિત કરી છે, મારે નવી ક્ષમતાઓ શોધી કાઢવાની છે, એને વિકસાવવાની જરૂર છે. આ આજનો તબક્કો આ પૂર્ણ નથી જ, આપણે આગળ જવું જ પડશે. આ પ્રકારની તીવ્ર ભાનતા, સભાનતા નિર્માણ કરે છે એ તબક્કો છે હલાહલ વિષ. સમજી ગયા? હલ એટલે ખેડેલો ભાગ આપણો, અને અહલ એટલે વણ ખેડેલો ભાગ. આપણું અવચેતન હજી વણ ખેડેલું છે આપણા માટે, અચેતન આપણા માટે વણ ખેડેલું છે. સબકોન્શિયસ માઇન્ડમાં આપણે પ્રવેશ જ કરતા નથી હજી તો. આ બધો વણ ખેડેલો ભાગ પણ આપણે ધોઈ નાખવાનો છે. આ પ્રતીકો છે. અને સમુદ્ર એટલે આ તો વૈશ્વિક શક્તિઓનું મંથન થઈ રહ્યું છે. એ જ અનુભવ પહેલા મહાવિદ્ધ વખતનો માતાજી અનુભવી રહ્યા છે, મુશ્કેલીઓથી ભરેલા. પણ એક આધ્યાત્મિક સાચી વ્યક્તિની વસ્તુ શું હોય છે કે આ બધા ઝંઝાવાતો ફેલાતા દેખાવા છતાં પણ આંતરિક રીતે તે ઊંડે ઊંડે ખૂબ શાંતિ અનુભવતો હોય છે, સ્થિર છે. પણ વાસ્તવિકમાં સ્વસ્થ અને બલપૂર્વક એક વિશ્વાસ છે, એક શ્રદ્ધા છે કે ના, આમાંથી પ્રભુ કંઈક નવું સર્જન કરશે, એક સારું સર્જન કરશે, એ ખાતરી વિશ્વાસ છે આપણને. તારી દિવ્ય સંકલ્પ શક્તિને પ્રતિબિંબિત કરી રહેલા, તારી જે દિવ્ય સંકલ્પ શક્તિ આ પાછળ કામ કરી રહી છે, જે નવું વિકસાવવા માગે છે, એ કામ કરતી હું જોઈ રહી છું, એમ માતાજી કહે છે. આજે આપણે પણ એવું છે. આટલા બધા તમે જુઓ કૌભાંડો બહાર આવી રહ્યા છે, જ્યાં ત્યાં અસ્થિરતા છે, નીતિમત્તાની કોઈ નીચલી મર્યાદા રહી જ નથી જાણે બધી, તે બધું ખુલ્લમ ખુલ્લા વાસ્તવ થઈ રહ્યું છે. આ બધું આપણે સમજી શકીએ છીએ ત્યારે પણ આપણે જાણીએ છીએ કે નહીં, આમાંથી અંતે કંઈક અમૃત બહાર આવશે, કંઈક તો આમાં તો સુધારો આવવાનો છે. ઘણી વાર આપણે વાત કરતા હોઈએ છીએ કે માટલું વિસળીએ તો નીચેનો બધો જે કચરો ગાળ બેસેલો હોય તો બધો વિસળીને બહાર ઉભરાઈને બહાર આવે, એવી પ્રક્રિયા. આ વિસળવાની પ્રક્રિયા ચાલી રહી છે, શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે, અને એમાંથી આપણે પસાર થવું જ પડશે એ તો આપણને લાગે છે. માતાજી એ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે તારી શાશ્વત સંકલ્પ શક્તિમાંથી સર્જાતી ગતિઓનું પરસ્પર છેદન દૃશ્યમાન થાય છે. બધી શક્તિઓ તારી છે, અદિવ્ય શક્તિઓ પણ તારી જ છે, પ્રચ્છન્ન શક્તિઓ છે, છુપી રીતે કામ કરે છે. બહારથી રાક્ષસી દેખાય છે, અંદરથી દિવ્ય હોય છે, હેતુ દિવ્ય હોય છે એનો. એવી અદિવ્ય શક્તિઓ અને દિવ્ય શક્તિઓનો જે સંઘર્ષ છે પરસ્પર છેદતી છે, પણ બધી મળીને શું કરે છે કે તારો જે સંકલ્પ છે એને આકાર આપવા માટે બધા મથી રહ્યા છે. અદિવ્ય શક્તિઓ પણ એના માટે જ મથતી હોય છે, અને દિવ્ય શક્તિઓ પણ એના માટે જ મથતી હોય છે. આ સાવિત્રી મહાકાવ્યમાં અંતે અંતે આ સત્ય પ્રકટ કર્યું છે. સાવિત્રી એમ જ કહે છે કે હે યમરાજા, તારું આ જે સ્વરૂપ છે વિહામણું, મૃત્યુનું જે સ્વરૂપ છે, આ તારું સાચું સ્વરૂપ નથી, એના પાછળ હું દૈવી સ્વરૂપ હું જોઈ શકું છું. પોતે કહે છે અને એ જ્યારે સમજે છે યમરાજા કે આપણું કામ આવે, આ સ્વરૂપનું કામ ફરી પૂરું થઈ ગયું, એટલે તરત ત્યાંથી જઈને ગવ્વરમાં છુપાઈ જાય છે, અને તે પછી પ્રભુનો આવાજ સંભળાવા માંડે છે, ધર્મરાજાનો પ્રભાવ. કારણ આપણે પ્રજા પરંપરા એવી છે કે યમરાજાના બે સ્વરૂપ છે, એક યમરાજા તરીકે, એક ધર્મરાજા તરીકે. યમરાજા તરીકે એ શાસન કરતો હોય છે, કઠોર હોય છે, શિક્ષા કરતો હોય છે, સુધારવા પ્રયત્ન કરતો હોય છે, પણ ધર્મરાજા તરીકે તમારી આંગળી પકડીને તમને ધીમે ધીમે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરતો હોય છે. આ બંને સ્વરૂપ એના જ છે, એ પ્રચ્છન્ન શક્તિ છે. એ રીતે આ કાર્ય ચાલી રહ્યું છે. પણ હજી હું એટલી પવિત્ર નથી કે તું મારી આંખો સામે અસરો અને પરિણામોનું સ્વરૂપ સમગ્રતાથી વ્યક્ત કરે. આ દ્વારા તું શું વ્યક્ત કરવા માગે છે, શું એચિવ કરવા માગે છે, શું પ્રાપ્ત તારે કરવું છે હું સમજી શકતી નથી, કારણ મારી બુદ્ધિ એટલી શુદ્ધ નથી, એમ માતાજી કહી રહ્યા છે. ખરેખર એવું છે કે માનવ જાતને સંપૂર્ણ આધ્યાત્મિક કર્યું હોય તો માનવ જાતને એકત્ર એક ઠેકાણે લાવવી જરૂરી છે. આ તો મૂળભૂત છે, આજે આપણે સમજી શકીએ છીએ કે જ્યાં સુધી માનવ જાત એમનું દરેક કોઈ માનવ જાતમાંના કોઈ પણ એક વિભાગ ઉપર કોઈ પણ સંકટ આવી પડે તો એ સંપૂર્ણ માનવ જાતે અનુભવવું જોઈએ. એ એકતા નિર્માણ કરવા માટે આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે. આ બધા રાષ્ટ્રો વાંગી રહ્યા છે અને માનવ જાત પ્રત્યે ડિવોટેડ રહેવા છે. મર્યાદા સાચો છે કે નહીં? કાલે આપણે સાંભળ્યું કે 58 સ્ટેટ્સે રાજ્યોએ તરત પોતાના મદદ મોકલવા શરૂઆત કરી જાપાનને. આ શું છે કે માનવ જાત તરફ એક ફેથફુલનેસ દર્શાવે છે કે નહીં, કોઈ પણ રાષ્ટ્ર પર કોઈ પણ પ્રકારનું સંકટ આવે તો એ વખતે આપણે તાત્કાલિક માનવતાના ધોરણે તો મદદ કરી દેવી જોઈએ. પછી એ રાષ્ટ્ર સાથે જે સંબંધ હોય એ વસ્તુ જુદી છે, પણ એ તાત્કાલિક માનવ માટે આ કરવું જ જોઈએ. આપણે એ જે ભાવ છે એ વિકસાવવા માટે, કારણ આ એના આધારે જ માનવ જાતિનો વિકાસ થવાનો છે. મૂળભૂત પાયો રચાઈ રહ્યો છે, એના માટે આ બધું ચાલી રહ્યું છે. ઓ પ્રભુ, આ પવિત્રતા મને ક્યારે મળશે? આવી પવિત્રતા ક્યારે મળશે? આ સમજણ ક્યારે મને આવશે? તું જે કાર્ય કરી રહ્યો છે એની પૂરેપૂરી સમજણ મને આવે તો મને સમજાય કે ખરેખર મારે પણ શું કરવાનું છે. આમાં તો કે હું મૂંઝાઈ ગઈ છું, મને ખબર નથી પડતી મારે શું કરવું જોઈએ. તારી સમૃદ્ધિઓ આ ગરીબ અને દીન કરણમાં કેટલી બધી તો ધૂંધવાઈ ગઈ છે અને ઢંકાઈ ગઈ છે. એ ઘણી સમૃદ્ધિઓ મને આપી છે, અંદર હું અનુભવું છું, પણ એ બધી ઢંકાઈ ગઈ છે. મારું બાહ્ય સ્વરૂપ છે એ ધૂંધવાયેલું મને લાગે છે, ઢંકાયેલું લાગે છે. માતાજીને પાછલા 8-10 પ્રાર્થનાઓથી આપણે જોઈએ છે કન્ટિન્યુઅસ આદેશ આવી રહ્યો છે કે તારે હવે સક્રિય જીવનમાં પ્રવેશવાનું છે. જે નવો તબક્કો માનવ ચેતનાને વિકસાવવાનો, આપણી ભાષામાં કહે છે અતિમનસ વિકસાવવાનો, જે નવો છે તબક્કો શરૂ થવાનો છે એને ઘાટ આપવા માટે તારે કાર્ય કરવાનું છે, આનો આદેશ આપી રહ્યો છે. પણ માતાજી હજી એ રીતે કંઈ એક્ટિવ થવા તૈયાર નથી, એમને ખાતરી નથી હજી શું કરવું જોઈએ એનું હજુ પૂરું માર્ગદર્શન નથી. આવા દરેક ધર્મપુરુષમાં આ પ્રકારની એક અવઢવ અવસ્થા જેને કહેવાય એ આવતી જ હોય છે દરેક પુરુષમાં. તમે જો મોહમ્મદ પૈગંબરનું જીવન જોશો તો એમાં પણ આવા પ્રસંગો છે. મોહમ્મદ પૈગંબરને હીરા પર્વત ઉપર રાત્રે જ્યારે એ પોતે ધ્યાન કરતા હતા ત્યારે આદેશ આવતો કે તું મારો પ્રેષિત છે, મારા પ્રેષિત તરીકે તું કામ કર. અને બીજે દિવસે જ્યારે મોહમ્મદ પૈગંબર એ હીરા પહાડમાંથી ઘેરે આવતા પોતાની પત્ની ફાતિમાને કહેતા કે મને પ્રભુ આવો આદેશ આપે છે, પણ મને શંકા આવે છે કે આ મારા મનની મારા અહંકારની રમત તો નથી ને, કે ખરેખર શું છે પ્રભુનો આદેશ છે કે મારી અહંકારની રમત છે. ત્યારે ફાતિમા કાયમ એમને દિલાસો દે છે. આ બધી રેકોર્ડેડ વસ્તુ છે, ધ્યાન રાખજો. એ વખતમાં અલમા લખાયેલી ફાતિમા એમ કહેતી કે તમારો અહંકાર કે તમારા ખોટા વિચારો કોઈ વખત તમને ખોટા માર્ગે નહીં દોરી શકે એની મને પૂરેપૂરી ખાતરી છે, કારણ હું તમને ઓળખું છું બધી રીતે. તમે જરાય ચિંતા કરતા નથી, ખરેખર પ્રેષિત તરીકે તમે આવ્યા છો અને પ્રેષિત તરીકે તમારે કામ કરવું પડશે, અને છતાં પણ મોહમ્મદ પૈગંબર ના પાડે છે, નહીં મને ખાતરી થતી નથી. ત્યારે પછી ફાતિમા કહે છે એમ કરી આપણે કે આપણા એક પરિચિત છે, એ આધ્યાત્મિક વ્યક્તિ છે અને આખા અરબસ્તાનમાં પ્રસિદ્ધ સંત છે સુફી, એને જઈને પૂછીએ આનો અર્થ શું. એટલે ફાતિમા ત્યાં પોતે જાય છે, મોહમ્મદ પૈગંબર તો જતા જ નથી, મારું એ કામ નહીં જાય, એ પોતે ઘેરે જ રહે છે. અને ફાતિમા ત્યાં જાય છે, એ સંતને પગે પડે છે અને કહે છે કે મારા જે ખાવીન છે, મારા પતિ છે, એમને આ પ્રકારનો આદેશ મળી રહ્યો છે. એ ગુચવાઈ ગયેલા છે કે આ ખરેખર આદેશ છે કે મારા મનનો ભ્રમ છે, કે એ આગળ વધવા તૈયાર નથી. એટલે સંત કહે છે 2-3 દિવસ તું રોકાઈ જા, પછી ધ્યાન કરે છે વગેરે. અને ત્રીજે દિવસે ધ્યાનમાં તો આમ ધ્યાનમાં બેઠા તો એકદમ જુસ્સાથી ઊભા થઈ જાય છે કે ફાતિમા તારા પતિને કહેજે, મોહમ્મદને કહેજે કે ખોટી શંકાઓ લેતો નહીં, એ પ્રેષિત છે અને પ્રેષિત તરીકે એને કામ કરવાનો સમય પાકી ગયો છે, એને કે આગળ વધે. એકદમ આવેશમાં આવીને વાત કરે છે. પછી ફાતિમા કહે છે કે હું કહું તો એ નહીં માને, હું અહીંયા લઈ આવીશ. પછી ફાતિમા ઘેરે જાય છે, મોહમ્મદ કહેવા લાવે છે, સંત પાસે બેસે છે ને સમજાવે છે, ના તમને પ્રભુનો અલ્લાહનો આદેશ છે અને તમારે કામ કરવું પડશે. અને પછી મોહમ્મદ ઇમામ એમને કહે પડે છે અને કહે છે કે જો આપને પણ હિંમત લાગતું હોય તો હું શરૂ કરી દઉં છું. પછી એ પોતે બધું કામ શરૂ કરે છે. આ ઘટના અચૂક આપણે આપણા પોતાના જીવનમાં જોશું કે જ્યારે પણ કંઈ પ્રભુનો આદેશ આવતો હોય છે તો આપણે સંભ્રમાવસ્થામાં હોય છે કે આ પ્રભુનો આદેશ છે કે મારા મનનો ખેલ છે. આપણે દરેક જણ સાધક તરીકે અનુભવતા જ હોઈએ છીએ. ધ્યાન રાખજો, આ અવઢવમાંથી આપણે પસાર થવું એનું કારણ એ છે કે આ આપણે એવું સમજતા હોય કે મને આવેલો આ વિચાર છે, ખરેખર એવું હોતું નથી. એ પ્રભુનો આદેશ હોય છે, પ્રભુના આદેશ તરીકે આપણે સ્વીકારતા નથી, મને એક સ્ફુરેલો અવાજ તરીકે આપણે સ્વીકારતા હોઈએ છીએ અને એને કારણે આપણે આ અવઢવમાં મુકાઈ ગયેલા હોય છે. અને શ્રી અરવિંદે જ્યારે આ પ્રશ્ન પૂછેલો ત્યારે એમણે વાત કરેલી કે આવા અવઢવમાં હો તો તમે શાંતિથી પ્રભુને ફરી વિનંતી કરો અને શાંત ધ્યાનમાં બેસી જજો. ફરીવાર જો એવો અવાજ સંભળાય તમને તો સમજો કે પ્રભુનો આદેશ છે. અને પછી જો આદેશ એક વખત સંભળાઈ જાય એ જાહેર કરવાની જરૂર નથી, પછી તમે તમારું જે કામ તમને કીધું હોય એ શાંતિથી કર્યા કરજો. લોકોમાં જુવાળ ઊભો થાય, ટીકા થાય, ટિપ્પણી થાય, વિરોધ થાય, ડોન્ટ કેર ફોર ઇટ. એ પ્રકારની શાંત નિરપેક્ષ એવી ભૂમિકા લઈને કામ કરવાની શરૂઆત કરજો અને તમને 2-3-4 વર્ષમાં દેખાશે કે તમને મળેલો આદેશ એ ખરેખર પ્રભુનો જ આદેશ હતો, એમાં તમારા મનના કોઈ ખેલ નહોતા. આ દરેકના જીવનમાં આવા પ્રસંગો આવતા હોય છે. માતાજી એ પ્રક્રિયામાંથી પસાર થઈ ગયો છે. આ શા માટે માતાજી આ પ્રસંગ ગયો છે? એના માટે કે આપણા જીવનમાં આવા પ્રસંગ આવે તમે આપણે આ માર્ગેનું સોલ્યુશન કાઢવાનું છે, આ માર્ગે જ સોલ્યુશન કાઢવાનું છે. ઓ પ્રભુ, આ પવિત્રતા મને ક્યારે મળશે? તારી સમૃદ્ધિઓ આ ગરીબ અને દીનકરણમાં કેટલી બધી તો ધૂંધવાઈ ગઈ છે અને ઢંકાઈ ગઈ છે. તારા શાશ્વત હેતુઓ માટે તું આ પડછાયાઓનો અને દુર્બળતાઓનો પણ ઉપયોગ કરી લેતો હોય છે, કે મારી દુબળાઈ છે એનો પણ તું ઉપયોગ કરે છે. સમજો એમ સમજી લઈએ કે તે મને આદેશ ખરેખર આપ્યો છે, પણ હું જોઉં છું કે મારામાં તો અનંત દુર્બળતાઓ છે, કેટલી નબળાઈઓ છે. શું પ્રભુ આ આ નબળાઈઓનો પણ તું ઉપયોગ કરવા માંગે છે તારા કાર્યમાં? એ પ્રકારે કંઈક આશ્ચર્ય લાગે છે માતાજીને, અને ખરેખર એવું જ હોય છે. પ્રભુ કોઈને નિમિત્ત બનાવતા હોય છે ત્યારે એ કંઈ સ્વયંપૂર્ણ પરિપૂર્ણ વ્યક્તિ હોતી જ નથી. એ પ્રસંગ માટે એ અનુરૂપ હોય છે, એ પ્રસંગ માટે એ અનુરૂપ વ્યક્તિ હોય છે, એટલે એને સિલેક્શન થયેલું હોય છે. બાકી બીજું કંઈ એમાં, બાકી માનવીય અપૂર્ણતાઓ ઘણી હશે એમાં. શ્રી અરવિંદને પૂછેલું કે તમે એમ કહો છો કે ચર્ચિલના પાછળ પ્રભુની શક્તિ, સંકલ્પ શક્તિ કામ કરી છે અને આ મહાયુદ્ધમાં એ મહત્વની ભૂમિકા ભજવશે, તો એવી કઈ પાત્રતા છે ચર્ચિલમાં? ચર્ચિલ ચરિત્ર વાંચો તો કે 8 કે 9 વખત તો પહેલા ધોરણમાં નાપાસ થયેલો, એ નિશાળમાં સૌથી ઠોટ વિદ્યાર્થી હતો. આમાં શું ક્ષમતા શું હતી આમાં ચર્ચિલમાં? પણ છતાં શ્રી અરવિંદ કહેતા કે ચર્ચિલ પાછળ પ્રભુની સંકલ્પ શક્તિ હાજર હાજુર છે અને એની દ્વારા જ કામ. અને ખરેખર એવું છે કે ચર્ચિલે બુદ્ધિથી ઉપયોગ કરીને, યુક્તિઓથી હિટલરનો આત્મવિશ્વાસ જે તોડી નાખ્યો ને, એ કમાલનો છે ખરેખર. આપણને આપણને કલ્પના પણ ના આવે કે આ માણસ કેવું યુક્તિ દોડાવતો હશે. અને એ ઘટના મેં કદાચ કહી પણ હશે તમને કે જ્યારે હિટલર બ્રિટન પર હમલો કરવાનો હતો, એ વખતે ચર્ચિલ આવ્યો કે આ જો હમલો શરૂ કરી દેશે તો પછી આનો કંટ્રોલમાં રહી રહે અને પહેલાંથી આનો આત્મવિશ્વાસ ભાંગી નાખવો જોઈએ. ચર્ચિલે એક યુક્તિ કરી, એણે આખા ઇંગ્લેન્ડમાં બધાને ગુપચુપ સંદેશા મોકલી આપ્યા કે જેટલા પણ સિગરેટ પીએ છે એમના સિગરેટના ખોખા હોય એમાં, ઓલો ખબર છે એક ચાંદીનું કવર આવે છે આમ બીડીલેમાં સિગરેટ ઉપર સેફ્ટી માટે, એ બધા ભેગા કરી કરીને અહીં જમા કરો. એ બધા જમા કર્યા અને 5 વિમાનોમાં ઠાસી ઠાસીને ભરી દીધા અને એ 5 વિમાનો જર્મનના એરિયામાં ઉડાડ્યા રાત્રે એમણે ખૂબ ઊંચેથી, અને એ બધા અવકાશમાં ઉડાડી દીધા બધા. હવે એમના રડાર પર એટલા બધા બિંદુઓ દેખાવા લાગ્યા બધા, કારણ એમાં કંઈ રડાર વિમાન બતાડતું નથી, એ સ્પોટ્સ બતાડે છે. એક સ્પોટ કંઈ મૂવિંગ સ્પોટ જઈ રહ્યો છે એટલું જ બતાડે છે, બીજું કંઈ નહીં. એટલા બધા સ્પોટ એ દેખાવા લાગ્યા તો એ ત્યાંના સૈનિકોએ બધાએ કહી દીધું કે 1000 વિમાન એક સાથે આવી રહ્યા છે કે અને હિટલર ત્યાં ભાગી પડ્યો એમાં બધી બધી રીતે. આ એ નાનકડી યુક્તિ, પણ આ યુક્તિ બતાડનાર કોણ? આપણે એમ માનીએ કે ચર્ચિલ એવો મૂર્ખ હતો, ઢ હતો, કે પેલીમાં ના પાસતો નહોતો, હવે એને આ યુક્તિ બતાડનાર કોણ? સમજી ગયા? પ્રસંગને અનુરૂપ વ્યક્તિને નિમિત્ત તરીકે દર્શાવવામાં આવે છે, લેવામાં આવે છે, અને એનો ઉપયોગ કરે, એને જે ક્ષમતા હોય છે, ગુપ્ત ક્ષમતા, એનો ઉપયોગ કરી લેવામાં આવે છે. ચર્ચિલમાં એક હતો, એ જિદ્દી બહુ હતો, મગજમાં આ ધૂન ચડે ને તો એ ધૂન પ્રમાણે કામ કર્યા કરે. આ એક જ એનો ગુણ હતો કે જે ગુણના કારણે, આત્મવિશ્વાસના કારણે એ નિમિત્ત બની ગયો અને એણે આ બીજા વિશ્વયુદ્ધમાં આ બધું કાર્ય કરી બતાડ્યું. આ રીતે માતાજીનું પણ આ થયું છે. અર્થાત માતાજી તો આપણને એક સાધના કેમ કરવી, સાધનામાં કેવા કેવી સમસ્યા આવતી હોય છે, એનું નિવારણ કેમ કરવું, એમાંથી કેવી રીતે નીકળી જવું, એ શીખવા માટે જ વાત કરે છે. માતાજીને એવું નથી, એવું નથી કે ભાઈ એમાં પોતાની અપૂર્ણતા સમજે છે, બોલે પણ છે, પોતે જાહેરમાં કહે છે કે મારી અપૂર્ણતાઓ ઘણી છે. મારો આત્મા પ્રાર્થનામાં છે અને ઉપર તાદાત્મ્યની અવસ્થામાં પહોંચાડે એવા એક ઉદાત્ત ઉત્સાહ સાથે કોઈ પણ સંકોચ વગર કોઈ પણ જાતનું તને સમર્પણ કરી રહ્યો છે, પોતાની જાતનું સમર્પણ કરી રહ્યો છે. માતાજી કહે છે હું તરત ધ્યાનસ્થ થઈ ગયો છું, અને જ્યારે તમે સાચા ધ્યાનમાં હો છો ત્યારે મસ્તકના ઉપર તમને પ્રકાશ પ્રકાશ ફેલાયેલો દેખાતો હોય છે, એક અવસ્થા છે એવી એક, અને તમે અંદરથી એ પ્રકાશ ઉપર મીટ માંડેલી હોય છે. જેમ તમે આકાશ તરફ જોતા હો છો ને એ રીતે તમે આંતરિક આંખ કેવી રીતે વર્ણન કરવું, પણ આંતરિક આંખથી જાણે અંદરથી તમે જોતા હો છો કે ઉર્ધ્વમાં એ પ્રકાશ દેખાતો હોય છે, શાંત સૌમ્ય પ્રકાશ, જેમાંથી એક આનંદ નીચે જાણે ઝરતો હોય છે, એક શાંતિ ટપકતી હોય છે, એ પ્રકારનો આપણે પ્રકાશ જોતા હોય છે ધ્યાનમાં. માતાજી ધ્યાનમાં પ્રવેશી જાય છે, પૂર્ણ સમર્પણ ભાવ છે પ્રભુ પ્રત્યે, અને એમની ઈચ્છા એક જ છે, અભિપ્સા એક જ છે, પેલા પ્રકાશ સાથે મારે એકરૂપ થવું છે. ઉર્ધ્વમાં જે પ્રકાશ દેખાઈ રહ્યો છે, જ્યાંથી આનંદ આવી રહ્યો છે, જ્યાંથી શાંતિ આવી રહી છે, તૃપ્તિ આવી રહી છે, ત્યાં મારે પહોંચવું છે, એ અભિપ્સામાં એકાગ્ર થઈને ધ્યાન કરી રહ્યા છે માતાજી. ધ્યાન કરીને ઊભા થાય છે, પ્રાર્થના અહીંયા છે. માતાજી અત્યાર સુધી પ્રાર્થનામાં એ પ્રાર્થના કર્યા પછી શું થયું એનું ક્યાંય વર્ણન કર્યું નથી, પણ આ પ્રાર્થનામાં ખાસ એક અપવાદ તરીકે વર્ણન કર્યું છે, અપવાદ તરીકે વર્ણન કર્યું છે એમણે, કે હું એ ધ્યાન કરીને ઊભી થઈ સાંજે ધ્યાન પછી 5:30 વાગે મળેલો સંદેશો. સાંજે 5:30 વાગે ધ્યાન કરીને ઊભા થયા, એ વખતે એમને સંદેશ મળ્યો. એટલે પોતે હજી ધ્યાનમાંથી પૂરા ઊભા થયા નહીં હોય, પણ ધીમે ધીમે એમાંથી જાગૃત થવાની પ્રક્રિયામાં હશે, ને એ વખતે એમને અંદર પોતાની આંખો સામે, આંતરિક આંખો સામે ગૌતમ બુદ્ધ પ્રકટ થયા, અને ગૌતમ બુદ્ધ હવે એમના સાથે વાત કરી રહ્યા છે. જુઓ પ્રસંગ એવો છે, અહીંયા ક્યાંય ઉલ્લેખ નથી કર્યો, ત્યાં ઉલ્લેખ શું છે કે મને પણ આવું થયેલું, તને પણ એવું થાય છે, પણ સમજી લઈએ કે આપણે કાર્ય કરવાનું છે, એ પ્રકારનો ભાવ છે. પણ એ પ્રાર્થના જ્યાં પૂરી થાય છે ને, ત્યાં માતાજીએ ડેશ કરીને શાક્ય મુનિ શબ્દ વાપર્યો છે, શાક્ય મુનિ. હવે શાક્ય મુનિ એટલે ગૌતમ બુદ્ધ, એ શાક્ય વંશના હતા એટલે શાક્ય મુનિ કહેવાતા એ વખતે, એટલે ગૌતમ બુદ્ધની વાત છે. અને ગૌતમ બુદ્ધને એમાં જે પ્રસંગ છે એમાં પણ એવું જ છે, ગૌતમ બુદ્ધ પણ આવા ઓડોમાંથી પસાર થયેલા. એમને જ્યારે આદેશ મળ્યો, એમને જ્યારે પૂર્ણ સાક્ષાત્કાર થયો પૂર્ણિમાના દિવસે, ત્યારે એમને આદેશ મળ્યો કે જા અને તારા 5 શિષ્યોને, પહેલા જે 5 શિષ્યો હતા જેમને છોડી ગયેલા, કે આ માણસમાં તો કંઈ પ્રભુનો સાક્ષાત્કાર જ નથી એમ કરીને છોડી ગયેલા, એમને પાછો મળ અને એમને પહેલા સમજાવવા. ગૌતમ બુદ્ધ વિચાર કરે છે કે જે મને છોડી ગયા છે એ મારું કંઈ સાંભળશે? પણ છતાં પણ આદેશ હતો, એટલે ત્યાં જાય છે. એ 5 બ્રાહ્મણ જે કાશીમાં રહેતા હોય છે, ભેગા કરે છે, રાત્રે એમના સાથે બેસે છે અને પછી વાત કરે છે બધી, અને એ પહેલાં એના 5 શિષ્યો થાય છે, એમાંથી પછી ધીમે ધીમે ધર્મ પ્રસારનો સ્વરૂપ થાય છે. એટલે ગૌતમ બુદ્ધ પણ એ જ અનુભૂતિમાંથી ગયા છે. એમને શંકાઓ આવેલી કે આ જે ભ્રમ નિર્માણ થયો છે એ કોણે નિર્માણ કર્યું છે, એ માર કહેતા, માર એટલે સ્મર, સંસ્કૃતમાં સ્મર, સ્મર એટલે કામદેવ. આપણી કામનાઓના ખેલ છે, આંતરિક ઈચ્છાઓના અહંકારના ખેલ છે, કે ખરેખર પ્રભુનો આદેશ છે? આ જે આપણે અવઢવ હોય છે એને એ માર કહેતા. માર પ્રકટ થયો, પાલી ભાષામાં એમના માર પ્રકટ થયો, માર એટલે સ્મર, માર પ્રકટ થયો, અને એણે આ પ્રમાણે મને કહ્યું, મારા સાથે વિરોધમાં આવ્યો, સંઘર્ષમાં આવ્યો. તો આ રીતે ગૌતમ બુદ્ધ પ્રકટ થાય છે અને વાત કરે છે, તારા હૃદયમાં મને એક હીરો દેખાય છે. માતાજીનું હૃદય એ માતાજીને દર્શાવી રહ્યા છે. માતાજીનું આંતરિક હૃદયમાં અંત શું છે, ખરેખર અંદર શું વસ્તુ પડેલી છે એ પોતે દર્શાવી રહ્યા છે, માતાજીને દર્શાવી રહ્યા છે. તારા હૃદયમાં મને એક હીરો દેખાય છે, તે હીરાની ચોપાસ સોનેરી પ્રકાશ રહેલો છે. કલ્પના કરો, તમે આંખો સમયે તમે દેખ જોશો ને અંદરની આંખે, તો તમને ખબર પડશે શું કેવું છે. હીરાની ચોપાસ સોનેરી પ્રકાશ રહેલો છે, એ નિર્મળ છે, ઉષ્મા ભર્યો છે, એમાંથી હૂંફ મળે છે આપણને. વ્યક્તિથી પર બિનંગત પ્રેમને આવિર્ભાવ આપવાની તેનામાં શક્તિ છે. એમાં એક ક્ષમતા છે, એ ક્ષમતા પ્રકટ થયેલ નથી. શું છે? સમગ્ર વિશ્વ ઉપર પ્રેમ કરવાની, સમગ્ર વિશ્વ ઉપર પ્રેમ કરવાની. નવો સાક્ષાત્કાર વિશ્વામિત્રને થયેલો. વિશ્વામિત્રમાં થયો છે કે એનું પોતાનું નામ તો દેવવ્રત હતું. જ્યારે એ ક્ષત્રિય રાજકુમાર તરીકે હતા ત્યારે દેવવ્રત નામ હતું, પણ જ્યારે ધ્યાન કરીને માં ગાયત્રીનો સાક્ષાત્કાર થયો, એ સુવર્ણ પ્રકાશનો, જેને ભર્ગ શબ્દ વાપર્યો છે ગીતાના મંત્રમાં, તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. ભર્ગો દેવ એટલે આ સુવર્ણ પ્રકાશ છે. એ ભર્ગો દેવનો સાક્ષાત્કાર થાય છે ત્યારે એમાંથી એને એમને આદેશ મળેલો એ મંત્રમાંથી, કે તારે આ પદ્ધતિ બધાને લોકોને શીખવાની છે. અને એ પછી એણે કીધું કે મારો કોઈ શત્રુ રહ્યો નથી, હવે હું સમગ્ર જગતનો મિત્ર થઈ ગયો છું, એટલે એનું નામ ત્યારથી લોકોએ પાડ્યું વિશ્વ, વિશ્વામિત્ર. વિશ્વામિત્ર નામ એ પડ્યું છે. તો એ રીતે અહીં પણ છે, વ્યક્તિની પર બિન અંગત પ્રેમ, આપણા માનવીય પ્રેમ એ અંગત હોય છે, બે વ્યક્તિઓ વચ્ચે હોય છે, અને બે વ્યક્તિઓ વચ્ચે હોવા છતાં પણ એકબીજા માટે એ પ્રેમ માટેની અપેક્ષાઓ પણ હોય છે. હું એમના પર પ્રેમ કરું છું એટલે એમણે આટલું તો મારા માટે કરવું જ જોઈએ, આ અપેક્ષા હોય છે. માનવ તરીકે માનવી પ્રેમ એ એક ઓલવેઝ કન્ડિશનલ હોય છે, નિરપેક્ષ હોતો નથી. માં પણ નાનપણમાં બાળકને સાચવતી, માં પણ બાળપણ નાનપણમાં સાચવતી હોય દીકરાને, તોય એને અપેક્ષા હોય છે કે મારા દીકરાએ મારું માનવું જ જોઈએ, એ અપેક્ષા છે. બોલી બતાડતી નથી, પણ એના હૃદયમાં અપેક્ષા હોય છે. અને એને કારણે લગભગ શું થાય છે કે જ્યારે એનો દીકરો પરણીને આવે છે, પત્ની આવે છે, એની પત્ની આવે છે, ત્યારે એની અપેક્ષા હોય છે કે દીકરાએ મને પૂછ્યા વગર કોઈ નિર્ણય લેવાનો નહીં, અને એમાંથી સાસુઓના ઝઘડા થતા હોય છે. આ એને અપેક્ષા છે ને, એ આ રીતે પ્રતિબિંબિત થતી હોય છે. સમજો, બોલી ન બતાડે, કોઈ ભીડ હોય, સમજો હોય, બોલી ન બતાડે, પણ અંદર તો આઘાત તો લાગી જ જાય છે, આઘાત તો લાગી જ જાય છે કે છોકરાઓ મને કંઈ પૂછતા નથી. આ એક અપેક્ષા છે. માનવી પ્રેમ એ ભલે માતાનું હોય, પિતાનું હોય, પતિનું હોય, પત્નીનું હોય, ભાઈ બહેનનું હોય, પણ અપેક્ષા હોય જ છે. એટલે માનવી પ્રેમ એ કાયમ એક કન્ડિશનલ હોય છે, અપેક્ષા સાથે હોય છે. પણ એક એક પ્રભુનો પ્રેમ છે જેમાં કોઈ અપેક્ષા હોતી નથી, એ તદ્દન બિનઅંગત હોય છે. એમાં એક જ હોય છે, બસ એનું ભૂલું થાવ, એના સિવાય બીજી કોઈ અપેક્ષા હોતી નથી, એનું ભલું થાવ, બીજું કાંઈ નહીં. આવો જે પ્રેમ હોય છે, જે અને એ પ્રેમ આખા સમગ્ર વિશ્વમાં વહેતો હોય છે. જે કંઈ દુઃખી હોય, જ્યાં તકલીફ હોય, ત્યાં એનું હૃદય દ્રવવા માંડે છે કે અરે પ્રભુ આ શું છે, તમે મદદ કરો એમ. આ તદ્દન બિનઅંગત છે. વિશ્વમાંની કોઈ ઘટના થતી હોય તોય આપણને હૃદયમાં કંઈક થવા માંડે છે, ત્યારે આપણે એ વિશ્વમાંની કોઈ વ્યક્તિ સાથે આપણે નથી ઓળખાણ હોતી, કોઈ વ્યક્તિને, ફક્ત માનવ તરીકે આપણે જાણીએ કે એ માનવો છે બચારા. એવી એવા એક બિન અંગત પ્રેમ છે કે પ્રભુનો પ્રેમ છે. પ્રભુ કોઈ વખત કોઈ અપેક્ષા રાખતા નથી એના માટે. એ જ્યારે આપણા પર પ્રેમ કરે છે તો એમની પોતાની કોઈ અપેક્ષા નથી. તમે એને ભજો કે ન ભજો, એના પર પ્રેમ કરો કે ન કરો, એની ઈચ્છા પ્રમાણે વર્તો કે ન વર્તો, એ તો તમારું ભલું કરવા માટે જ પ્રયત્ન કરતા હોય છે. તદ્દન અનકન્ડિશનલ લવ, એ પ્રકારનો એમનો પ્રેમ હોય છે. એ પ્રેમની આ વાત ચાલતી છે કે આ જે હીરક પ્રકાશ છે એમાંથી નીકળતો જે સોનેરી પ્રકાશ છે, એ સોનેરી પ્રકાશમાં આ જે હીરક પ્રકાશ રૂપી જે બિન અંગત પ્રેમ છે એને પ્રકટ કરવાની ક્ષમતા છે. સોનેરી પ્રકાશમાં એટલે અતિમનસમાં એ ક્ષમતા છે આવો દિવ્ય પ્રેમ પ્રકટ કરવાની. અને તમે જોશો કે સાવિત્રીના અંતમાં આ જ વસ્તુ કહી છે કે સાવિત્રી આ જ કહે છે કે હું એક જ જાણું છું કે એ દિવ્ય પ્રેમ સાથે એકરૂપ થવું અને દિવ્ય પ્રેમને જગત તરફ વહેવા, આના સિવાય જીવનની કોઈ સાર્થકતા જ નથી. અને એનો પ્રકાશ કેવો છે દિવ્ય પ્રેમનો? તો માતાજી બીજે ઠેકાણે કીધું છે કે મારો મૂળ પ્રકાશ હીરક પ્રકાશ છે. સમજી ગયા તમે? મારો મૂળ પ્રકાશ હીરક પ્રકાશ છે. હીરક પ્રકાશ એ દિવ્ય પ્રેમનો પ્રકાશ છે અને સોનેરી પ્રકાશ એની સક્રિય અવસ્થા છે. એમાંથી જે વાઇબ્રેશન્સ નીકળતા હોય છે, જે તરંગો નીકળતા હોય છે નીચે ધરતી પર અવતરણ પામવા માટે, એ સ્વર્ણ પ્રકાશના હોય છે. એ એ અતિમનસ પ્રકાશના એ આંદોલનો હોય છે. તો આ રીતે હીરાની ચોપા સોનેરી પ્રકાશ રહેલો છે, એ નિર્મળ છે, વિશ્વમાંભર્યો છે. વ્યક્તિથી પર વિનંગત પ્રેમને આવિર્ભાવ આપવાની એનામાં શક્તિ છે. આવી અમૂલ્ય વસ્તુ તે શા માટે એક અંધારી દાબડીમાં પૂરી રાખી છે? આનો તને અનુભવ થયો છે? માતાજીને ગૌતમ બુદ્ધ શાક્ય મુનિ કહે છે કે તને ખબર છે કે આ વિનંગત પ્રેમ શું છે, તું સમજે છે, પણ છતાં તારા હૃદયમાં શા માટે તે ઢાંકી રાખ્યો છે? મૂળ કારણ એ છે કે માતાજીને એમ લાગે છે કે હું હજી અપૂર્ણ છું. જ્યાં સુધી હું પૂર્ણતા પોતે નહીં પ્રાપ્ત કરું ત્યાં સુધી લોકોને હું શું કહીશ? આ બૌદ્ધિક વિચાર છે આપણો, ધ્યાન રાખજો. આ બૌદ્ધિક વિચાર છે. જ્યારે માતાજી જપાનથી અહીંયા આવીને સ્થાયી થયા 1920માં, એ વખતે માતાજી અને શ્રી અરવિંદ વચ્ચે સાધના વિશેનો એક સંવાદ થયેલો છે, એ આ જ મુદ્દા પર થયેલો છે. શ્રી અરવિંદ એમ કહેતા હતા કે હું મનસ્તત્વોને પૂર્ણ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરું છું, કરી પણ રાખું છું, અને તે પછી નીચે અવતરણ કરું છું પ્રાણને શુદ્ધ કરવા. તો થોડાક દિવસો પછી મન પણ બગડવા માંડે છે, એ શુદ્ધ રહેતું જ નથી. વારંવાર હું મારે ફરીવાર જવું પડે છે, શુદ્ધ કરવું પડે છે. ઘણી વખતે એ શુદ્ધ કરવું, પ્રાણને શુદ્ધ કરવું, અને નીચે અવતરણ પામવા માંડું છું તો થોડા દિવસો પછી પ્રાણ બગડવા માંડે છે, મનસ્તત્વ બગડવા માંડે છે, એટલે ફરીવાર મારે પાછા જવું પડે છે, હું આગળ જઈ શકતો નથી. ત્યારે માતાજીએ કીધેલું કે મારો અનુભવ એવો છે કે કોઈ પણ તત્વને પૂર્ણ કરવા પાછળ આપણે આગ્રહ રખાય નહીં. દરેક તત્વને થોડો ઘણો પૂર્ણ અને શુદ્ધ કરી નાખો. મનને થોડું એક એક કક્ષા સુધી શુદ્ધ કરીને રાખી દો, પ્રાણને કરી દો, અને એમ કરીને સીધા આપણે શારીરિક ચેતનામાં ઉતરી જઈએ. એનું કારણ છે કે જ્યાં સુધી અવચેતનને આપણે નષ્ટ નહીં કરીએ ત્યાં સુધી નીચેથી અશુદ્ધિઓના ઉભરાતો ઉપર આવ્યા જ કરશે. એ મૂળ જે કુઠારે ઘાજને કહેવાય છે, એ અવચેતનનું જ્યાં સુધી જળમૂળ સાથે નષ્ટ નહીં કરીએ, આપણે સબકોન્શિયસ માઇન્ડને નષ્ટ નહીં કરીએ ત્યાં સુધી ઉપરની આપણી સાધનાઓ આપણે કેટલું શુદ્ધ કરતા બેસીએ, તો એ તો એવું છે કે આ બાજુ તે ડોળ આવે છે, આપણે ડોળ શુદ્ધ કરીએ છીએ, શુદ્ધપણે આગળ મોકલે છે તો પાછો ડોળ આવી જાય છે, એ કન્ટિન્યુઅસ રહે છે. અને આપણા સાધકોને બધાને અનુભવ છે કે રોજે રોજ આપણે સાધના કરવા હોવા છતાં પણ જ્યારે શાંત બેસીએ છીએ અને વિચાર કરીએ છીએ શું પ્રગતિ કરી, તો આપણને એમ લાગે તો કાંઈ મને કંઈ દેખાતું ને, જ્યાં છું ત્યાં જ છું, કોઈ પ્રગતિ દેખાતી નથી મારામાં. આ આ આપણને પણ આવતા અનુભવો છે આપણા. તો આ રીતે માતાજીએ એ વખતે માતાજીને એમ લાગતું હતું કે આપણે મારે પહેલાં પૂર્ણતા પ્રાપ્ત કરવી જોઈએ, પછી જ હું બીજાને આપી શકીશ, એવું હોતું નથી. તમે અપૂર્ણ હો, લાખ અપૂર્ણ હો, છતાં પણ અંદરથી પ્રભુનો આદેશ હોય તો કામ કરવા માંડી જાઓ. એ કામ કરવામાં તમારી પૂર્ણતા વધશે, એ કામ કરતાં કરતાં તમારી સાધના આગળ વધશે, અને એને કારણે બીજાને. તમે પૂર્ણ હો કે ન હો એ પ્રભુએ વિચાર કરવાનો છે, એનો વિચાર આપણે કરવાનો નથી. આ સાધનામાં આ સાહસ કરવાની જરૂર પડે છે આપણને. બૌદ્ધિક આયોજનથી સાધના આગળ વધતી નથી, એનું પોતાનું આયોજન હોય છે, પ્રભુનું આયોજન હોય છે. એ પ્રભુ પોતાની રીતે એને અધૂરો હોય તો પણ એક ક્ષેત્રમાં આગળ વધારી દે છે અને એની દ્વારા કામ કરી નાખે છે. પ્રભુનું જે આયોજન હોય એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. એમાં આપણે આપણું બૌદ્ધિક આયોજન રિઝનેબલ જેને કહેવાય એવી રીતે રિઝન તરીકે બુદ્ધિ તરીકે બરાબર છે, પહેલાં મારે પૂર્ણતા મેળવવાની છે પછી જગતને વાત કરાય. ઓકે, બરાબર છે, વિવેક લાગે, સાચું લાગે છે, પણ વાસ્તવિકતા એ નથી. વાસ્તવિકતા એ જ છે કે પ્રભુનો આદેશ આવે કે પછી આપણી યોગ્યતા અયોગ્યતાનો કોઈ ખ્યાલ ન કરો અને બસ યુદ્ધમાં ઝંપલાવી દો. એ યુદ્ધમાં જે ઘા પડશે એમાંથી તમારો વિકાસ થવાનો છે. એટલે કોઈ વખત પોતાની ક્ષમતાઓને ઓછી આંકવાની નથી. આપણે પ્રભુના કાર્યમાં આપણી ક્ષમતાઓને કોઈ વખત મર્યાદાથી બાંધતા નહીં. કેટલી પણ સમસ્યા આવી જાય, ઠીક છે, વાંધો નહીં, જોશું, બસ પ્રભુ પર છોડી દેવો બધી વસ્તુ. પોતાને મેળે ઉકેલ આવશે, પોતાને મેળે ઉકેલ આવશે. અને ઉકેલ તો એવા આવતા હોય છે કે તમે કાંઈ નથી કરતા અને છતાં બધી વસ્તુ ઉકલી જતી હોય છે. આ બહુ વાસ્તવિક સાધનામાંની બહુ નક્કર ઘટનાઓ છે જે વિશે શાક્ય મુનિ માતાજીને સમજાવી રહ્યા છે. અંધારી દાબડીમાં પૂરી રાખી છે, એ દાબડીને ઘેરી લાલ પટ્ટી છે, એનું સૌથી બહારનું પડ ઘેરા વાદળી રંગનું છે, એને લાલ પટ્ટી છે. લાલ પટ્ટી છે આ બૌદ્ધિક વિવેકની, બૌદ્ધિક જે નિર્ણય લીધો છે એની લાલ પટ્ટી છે આ. આપણે પણ કે જે રેડ રિબનથી બાંધેલું હોય છે ને, રેડ ટેપિઝમ કહે છે ને આપણે, ઇંગ્લિશમાં એક વર્ડ છે રેડ ટેપિઝમ, એવી છે એ બાંધી રાખ્યું છે. એ કોઈને બતાડવાનું નહીં, કોઈને ભેટ આપીએ તો આપણે રેડ રિબન બાંધીને આપી દઈએ, પછી કોઈ જોવાનું નહીં, પછી સીધું એને આપી દેવાનું આપણે. એનું સૌથી બહારનું પડ ઘેરા વાદળી રંગનું છે. માતાજી આંતરિક રીતે શાંતિમાં સ્વસ્થતામાં છે. ઘેરો વાદળી રંગ એ એક ગહન શાંતિનું પ્રતીક છે, ગહન શાંતિનું પ્રતીક છે. આછો વાદળી એ વિશાળતાનું પ્રતીક છે. ત્યારે તમારી ચેતના અતિશય વિશાળ થઈ ગઈ હોય, અમર્યાદ લાગતી હોય, અસીમ લાગતી હોય, ત્યારે તમે અંદરથી જોશો તો તમારી ચેતનામાં એક એક નીલ જાણ દેખાતી હોય છે શાંતિની, અસીમતાની. અને જ્યારે તમે હૃદયમાં કોન્સન્ટ્રેટ થઈ ગયેલા હો છો, એકદમ ગહન શાંતિ અનુભવતા હો છો, એકદમ તીવ્ર શાંતિ, સ્તબ્ધ થઈ ગયા હો છો, એ વખતે ઘેરા નીલ રંગ, ઘેરા બ્લુ રંગની દેખાતી હોય છે. આ આંતરિક અનુભવો છે બધા, એના સંદર્ભો આવી રહ્યા છે આ બધા, બીજું કંઈ નથી. આ શ્રી અરવિંદના સાવિત્રીમાં એટલા બધા સંદર્ભો છે પ્રકાશ રંગના જુદા જુદા, કે ખરેખર એક એક નોવેલ સબ્જેક્ટ છે. ઘડ્યો તેવું લાગે છે કે એ બધા આપણે તારવીએ અને એમાં શ્રી અરવિંદને શું શું કેવી રીતે પ્રતીકો વાપરે છે એ જોઈએ ને, તો આપણને આ ગૂઢ પ્રતીકો કેવી રીતે આ સાકાર થતા હોય છે એની પ્રક્રિયા સમજાશે બધી આપણને. બહુ નવો આસ્પેક્ટ છે, પણ આ આ બધી વસ્તુઓ છે. ઘણી વખત શ્રી અરવિંદ નાનકડી વાતમાં એક શબ્દ આપે છે, વ્હાઇટ પીસ, વ્હાઇટ પીસ શબ્દ વાપરી દે છે. આ વ્હાઇટ પીસ આપણે કહે છે કે શ્વેત ધવલ શાંતિ, બસ આપણે એ શબ્દો ભાષાંતર કરી ના, પણ વોટ ઇઝ ધ શ્વેત ધવલ શાંતિ. ખરેખર એવું હોય છે કે જે વખતે તમે એકદમ શાંત હો છો અને ઉર્ધુમાંથી કોઈ જ્ઞાન પ્રકટ થવાની જિજ્ઞાસાથી, એક અભિપ્સાથી જાગૃત થયેલા હો છો, એ અવસ્થા વખતે તમારી ચેતના શ્વેત કર્પૂર જેવી સ્વચ્છ શુદ્ધ શુભ્ર દેખાતી હોય છે. કર્પૂર ગૌરમ કરણાવતારમ, આ સંદર્ભો છે બધા. સરસ્વતીને ખાસ વર્ણન કરતા શ્વેત વસ્ત્રાવૃતા શબ્દ શા માટે વાપર્યો છે એનો સંદર્ભ આ છે. આ ગૂઢ સંદર્ભ છે, યોગિક અનુભૂતિ છે, ધ્યાન રાખજો. શ્વેત વસ્ત્રાવૃતા એ કંઈ કાલ્પનિક વાત નથી. જ્યારે જ્યારે કંઈ આંતરિક રીતે કંઈ સ્ફૂર્ણાઓ થતી હોય છે એ વખતે આ કપૂર જેવો પ્રકાશ, શુભ્ર શ્વેત પ્રકાશ તમારા મનમાં છવાયેલો હોય જ છે અને એમાંથી ધીમેથી પછી સોનેરી પ્રકાશ પ્રકટ થવા માંડે છે, જે આંતર પ્રેરણાઓ તરીકે તમારામાં પ્રકટ થતી હોય છે. આ આખી પ્રક્રિયા છે, આ બહુ ગૂઢ પ્રક્રિયા નથી, સર્વસામાન્ય છે, બધામાં થતી હોય છે, પણ એને ખબર નથી હોતી, બીજું કંઈ નહીં. આ તો એક પદ્ધતિ છે, નિસર્ગની પદ્ધતિ છે. જેમ ભૌતિક નિયમો છે અમુક પ્રક્રિયાના, એમ સૂક્ષ્મ જગતના નિયમો છે અને એ પ્રક્રિયામાં એ બધી ઘટનાઓ થતી હોય છે. તમે અંદર વળેલા હશો, અંદર જોતા હશો, દક્ષ હશો તો બધું સમજશો કે શું થઈ રહ્યું છે આ બધી વાત. આ આ બધી વાત છે. બહારનું પડ ઘેરા વાદળી રંગનું છે, એ દાબડીમાં પ્રકાશ નથી, એ જાણે એક અંધાર પછેડી છે. એ દાબડી અંદર કોઈ પ્રકાશ નથી, પણ દાબડીમાં શું છે, બોલો, હીરક પ્રકાશ, હીરો પડેલો છે, દબાવી રાખ્યો છે, અંદર ઢાંકી રાખ્યો છે. આ ગૂઢ અનુભૂતિઓ દરેક ધર્મમાં છે. તમે જોશો, જો કમર તમે જો ક્રિશ્ચિયનના લોકોના ચર્ચમાં જતા હશો તો તમને ત્યાં ચિત્ર દેખાશે કે એક યેશુ ખ્રિસ્ત બતાડ્યા છે આમ કરતા, એમના હૃદયમાં કુંભને કે એક જળતો હીરો બતાડેલો હોય છે, એક ચિત્ર હોય છે એમનું, એવું એ લોકો સાધના કરતા વાપરતા હોય છે, એમાં જળતા હીરાનું પ્રતીક બતાડ્યું છે. આ છે બિનઅંગત પ્રેમ, નિરપેક્ષ પ્રેમ, અનકન્ડિશનલ લવ, એનું પ્રતીક છે. આ પ્રકારનો આ ભાવ હોય છે. પ્રાર્થનામાં ગૂઢતા ઘણી છે, ને આપણો સમય પતી ગયો છે, એટલે મને લાગે છે આવતા વખતે લઈએ આપણે, અહીં આપણે વિરમીએ.